એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનુસાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યા છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરી રહ્યા છીએ જે મમે કહી શકાય કે રોમાંચિત પણ કરે છે અને ક્યારેક થોડો ડરાવે પણ છે. ફોરેન્સિક સાયકોલોજી.
હા, એટલે કે ગુના પાછળનું મનોવિજ્ઞાન.
બરાબર. ગુના પાછળનું મન કેવી રીતે કામ કરે છે, આજે આપણે ડેવિડ કેન્ટર, જે આ ક્ષેત્રમાં એક મોટું નામ છે, એમના વિચારો અને એમના સંશોધનના સારાંશ પર થોડી વાત કરીશું.
નમસ્કાર. અને જુઓ, આ વિષય આજે ખરેખર બહુ જ પ્રસ્તુત છે. આપણે રોજબરોજ સમાચારોમાં, ટીવી પર, ફિલ્મોમાં કેટલું બધું ગુના વિશે જોઈએ, સાંભળીએ છીએ.
હા, પેલી ક્રિમિનલ માઇન્ડ્સ કે સીએસઆઈ જેવી સિરીઝ,
એ તો બહુ લોકપ્રિય છે.
એકદમ. પણ સવાલ એ છે કે શું એમાં જે બતાવાય છે એ ફોરેન્સિક મનોવિજ્ઞાન વાસ્તવિક છે? કાયદાની દુનિયામાં મનોવિજ્ઞાનનો સાચો રોલ શું છે? એનું ધ્યેય શું છે? એટલે આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ ફિલ્મી દુનિયાથી અલગ આ ક્ષેત્ર ખરેખર કેટલું ઊંડું છે, કેટલું વૈજ્ઞાનિક છે,
બરાબર,
એની વાસ્તવિક ભૂમિકા શું છે.
તો ચાલો શરૂઆત કરીએ ડેવિડ કેન્ટરના પરિચયથી. કોણ છે આ વ્યક્તિ જેમણે આ ક્ષેત્રમાં આટલું મોટું યોગદાન આપ્યું છે?
ડેવિડ કેન્ટર એ એક જાણીતા બ્રિટિશ મનોવૈજ્ઞાનિક છે, લિવરપૂલ યુનિવર્સિટીના એમેરિટસ પ્રોફેસર.
ઓકે.
અને એમને ફોરેન્સિક અને ખાસ કરીને ઇન્વેસ્ટિગેટિવ સાયકોલોજી ના વિશ્વના ટોચના નિષ્ણાતોમાં ગણવામાં આવે છે.
અચ્છા.
યુકેમાં તો ઘણા લોકો એમને ઇન્વેસ્ટિગેટિવ સાયકોલોજીના પિતા તરીકે પણ ઓળખે છે.
ઇન્વેસ્ટિગેટિવ સાયકોલોજીના પિતા, આ તો બહુ મોટો ખિતાબ કહેવાય. એમની એવી તે શું ખાસ વાત છે જે એમને બીજાઓથી અલગ પાડે છે?
એમની સૌથી મોટી વિશિષ્ટતા મને લાગે છે કે એ છે કે તેઓ માત્ર થિયરીમાં જ નથી માનતા, ખાલી એકેડેમિક વાતો નહીં.
એમણે પોતાના જ્ઞાનનો ઉપયોગ વાસ્તવિક પોલીસ તપાસમાં કર્યો છે. એટલે કે એમની પાસે શૈક્ષણિક ઊંડાણ તો છે જ, પણ સાથે સાથે પ્રેક્ટિકલ અનુભવ પણ છે. આ બંનેનું મિશ્રણ બહુ જોરદાર છે.
સાચી વાત. આવું ઓછું જોવા મળે.
હા. અને એમણે લિવરપૂલ યુનિવર્સિટીમાં આ વિષયનો એક ખાસ પ્રોગ્રામ પણ શરૂ કર્યો હતો.
એમના પ્રેક્ટિકલ અનુભવનું કોઈ ઉદાહરણ આપી શકશો?
ચોક્કસ. એક બહુ જ જાણીતો કેસ છે, 1980ના દાયકામાં લંડનમાં પેલો રેલવે રેપિસ્ટ તરીકે કુખ્યાત સિરિયલ રેપિસ્ટ અને ખૂનીનો આતંક હતો.
હા, સાંભળ્યું છે એના વિશે.
પોલીસ માટે કેસ બહુ મોટો પડકાર હતો. ત્યારે સ્કોટલેન્ડ યાર્ડે ડેવિડ કેન્ટરની મદદ લીધી. કેન્ટરે પોતાના મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો વાપર્યા, ખાસ કરીને ભૌગોલિક વિશ્લેષણ.
ભૌગોલિક વિશ્લેષણ એટલે જિયોગ્રાફિકલ પ્રોફાઇલિંગ. ગુનો ક્યાં થયો એના આધારે ગુનેગાર વિશે અનુમાન લગાવવું.
બરાબર. એ જ. એના આધારે એમણે ગુનેગાર જ્હોન ડફી એની એટલી સચોટ પ્રોફાઇલ બનાવી કે ક્યાં રહેતો હોઈ શકે, એની લાઇફસ્ટાઇલ કેવી હશે વગેરે.
અચ્છા.
અને આ પ્રોફાઇલ આખરે એની ધરપકડ અને સજામાં ખૂબ જ મદદરૂપ થઈ. આ કેસ પછી કેન્ટરના અભિગમની વિશ્વસનીયતા વધી.
એટલે એમનો ભાર હંમેશા વૈજ્ઞાનિક પુરાવા અને ડેટા પર રહ્યો, ખાલી અંદાજ કે છઠ્ઠી ઇન્દ્રિય પર નહીં.
બિલકુલ. એમણે જ રેડેક્સ મોડેલ અને પેલી સર્કલ થિયરી જેવા પોતાના સિદ્ધાંતો પણ વિકસાવ્યા, જેની વાત આપણે આગળ કરીશું.
તો એમ કહી શકાય કે આ પુસ્તકો કે એમનું કામ એમના આખા જીવનના અનુભવનો નિચોડ છે?
ચોક્કસપણે. હવે આપણે આવીએ કે આ ફોરેન્સિક સાયકોલોજી છે શું અને કેન્ટરના પુસ્તકોનો મુખ્ય હેતુ શું છે.
હા, સરળ ભાષામાં સમજાવો ને.
એકદમ સરળ રીતે કહીએ તો ફોરેન્સિક સાયકોલોજી એટલે કાયદાકીય બાબતોમાં, કોર્ટ કચેરીની પ્રક્રિયાઓમાં મનોવિજ્ઞાનનો ઉપયોગ.
ઓકે.
અને આ પુસ્તકોનો મુખ્ય હેતુ એ છે કે આ જે જટિલ વિષય છે એને સામાન્ય લોકો માટે, જેમ કે વિદ્યાર્થીઓ, વકીલો, પોલીસ કે પછી આપણા જેવા જિજ્ઞાસુ લોકો, એમના માટે સમજવામાં સરળ બનાવો.
અને ખાસ કરીને પેલી ફિલ્મો અને ટીવી શો એ જે એક રોમાંચક પણ કદાચ થોડી ખોટી છબી ઊભી કરી દીધી છે કે કોઈ સુપર સ્માર્ટ પ્રોફાઇલર આવે અને આમ ચપટી વગાડતા ગુનો ઉકેલી નાખે.
હા હા.
એ ભ્રમ દૂર કરવાનો પણ પ્રયાસ છે. વાસ્તવિકતા તો વધુ જટિલ હોય છે, ટીમ વર્ક હોય છે, ખરું ને?
બિલકુલ. કેન્ટરનો મુખ્ય મુદ્દો જે છે કે ફોરેન્સિક સાયકોલોજી એ ખાલી ક્રિમિનલ પ્રોફાઇલિંગ નથી, એનાથી ઘણું વધારે છે. આ એક ગંભીર પુરાવા આધારિત વૈજ્ઞાનિક શાખા છે. એનો રોલ માત્ર પોલીસને ગુનેગાર પકડવામાં મદદ કરવાનો નથી, પણ ગુનાહિત વર્તન શા માટે થાય છે, એની પાછળ કઈ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ કામ કરે છે એ સમજવાનો પણ છે. આ એનો મુખ્ય ધ્યેય છે.
તો આ પુસ્તકો કયા મોટા પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયાસ કરે છે? એમનું મુખ્ય ફોકસ શું છે?
મુખ્ય પ્રશ્ન એ છે કે મનોવિજ્ઞાનના જે સિદ્ધાંતો છે, જે સંશોધન પદ્ધતિઓ છે, એનો ઉપયોગ ગુનાને સમજવા, એની તપાસ કરવા અને કાયદાકીય પ્રક્રિયાઓમાં વૈજ્ઞાનિક રીતે કેવી રીતે કરી શકાય.
ઓકે.
અને કેન્ટર ખાસ કરીને પેલી ટોપ ડાઉન પ્રોફાઇલિંગની ટીકા કરે છે.
ટોપ ડાઉન એટલે?
એટલે જેમાં ગુનેગારોને પહેલેથી નક્કી કરેલા પ્રકારોમાં ફિટ કરવાનો પ્રયાસ થાય. જેમ કે પેલું FBIનું મોડલ હતું ને, વ્યવસ્થિત ગુનેગાર કે અવ્યવસ્થિત ગુનેગાર.
હા હા, સાંભળ્યું છે.
કેન્ટર કહે છે આના કરતા ઉલટું વિચારો, બોટમ અપ અભિગમ અપનાવો.
બોટમ અપ એટલે?
એટલે કે ઘણા બધા કેસો લો, એનો ડેટા ભેગો કરો, એનું વિશ્લેષણ કરો અને એમાંથી પેટર્ન શોધો, એના આધારે તારણો કાઢો.
અચ્છા, એટલે પહેલા ડેટા પછી સિદ્ધાંત. આ રસપ્રદ છે.
હા, અને કેન્ટર ગુનાને પણ એક પ્રકારની માનવ વર્તણૂક તરીકે જુએ છે, ભલે એ ગમે તેટલી વિકૃત કેમ ન હોય. એમના મતે ગુનાના સ્થળે ગુનેગાર જે કંઈ પણ કરે છે એ એના વિશે કંઈક કહે છે, જાણે એક ટેક્સ્ટ હોય જેને આપણે વાંચી શકીએ.
ટેક્સ્ટ એટલે એની ક્રિયાઓ.
હા, એની ક્રિયાઓ. જો આપણે એનું વ્યવસ્થિત વિશ્લેષણ કરીએ તો એ ગુનેગારની લાક્ષણિકતાઓ, એના હેતુઓ અને કદાચ એ ક્યાંથી આવ્યો હોઈ શકે એના વિશે જાણી શકીએ.
આજ પેલું A to C સમીકરણ ખરું? એક્શન્સ ઇન્ફર કેરેક્ટરિસ્ટિક્સ.
આ વિચાર ખરેખર ક્રાંતિકારી હતો, કારણ કે એણે ફોરેન્સિક મનોવિજ્ઞાનને વ્યક્તિલક્ષી અનુમાનબાજીમાંથી બહાર કાઢીને ઉદ્દેશ્ય પુરાવા પર, એટલે કે ગુનેગારના વાસ્તવિક કાર્યો પર આધારિત બનાવ્યું.
ચાલો હવે આમાં થોડા વધુ ઊંડા ઉતરીએ, કેટલાક મુખ્ય મુદ્દાઓને જરા વિસ્તારથી સમજીએ. શરૂઆત કરીએ પેલી મૂળભૂત વ્યાખ્યાઓથી. ફોરેન્સિક એટલે કોર્ટને લગતું, તો ફોરેન્સિક સાયકોલોજી એટલે કાયદાના સંદર્ભમાં મનોવિજ્ઞાનનો ઉપયોગ.
હા, અને કેન્ટર અહીં ત્રણ મુખ્ય ક્ષેત્રો વચ્ચેનો તફાવત સમજાવે છે જે જાણવો જરૂરી છે.
કયા ત્રણ?
પહેલું છે સાયકોલોજી ઇન લો. આમાં મનોવૈજ્ઞાનિક કાયદાકીય સિસ્ટમની અંદર રહીને કામ કરે, જેમ કે કોર્ટમાં નિષ્ણાત સાક્ષી તરીકે જુબાની આપે, કેદીઓનું મૂલ્યાંકન કરે વગેરે.
ઓકે.
બીજું છે સાયકોલોજી ઓફ લો. આમાં કાયદો પોતે કેવી રીતે કામ કરે છે, લોકો કાયદાને કેવી રીતે જુએ છે, એના પર મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ સંશોધન થાય.
અને ત્રીજું?
ત્રીજું છે ઇન્વેસ્ટિગેટિવ સાયકોલોજી. આ કેન્ટરનું મુખ્ય ક્ષેત્ર છે. આમાં ગુનાહિત વર્તણૂક પાછળનું મનોવિજ્ઞાન સમજવાનો પ્રયાસ થાય છે, જેથી પોલીસ તપાસમાં મદદ મળી શકે. આ જ એનું મુખ્ય રોલ છે.
અને તેઓ વારંવાર એ જ વાત પર ભાર મૂકે છે કે આ બધું અનુમાન કે અંતર્જ્ઞાન પર નહીં, પણ આંકડા, સંશોધન અને વર્તણૂકના વિજ્ઞાન પર આધારિત છે. પેલી ફિલ્મો જેવું નથી.
બિલકુલ નથી. હવે આ મનોવિજ્ઞાન અને કાયદાનું જોડાણ સૌથી વધુ સ્પષ્ટ ક્યાં દેખાય? કદાચ કોર્ટરૂમમાં જ.
હા, જ્યાં મનોવૈજ્ઞાનિક નિષ્ણાત સાક્ષી તરીકે આવે.
બરાબર. અને આ ભૂમિકા બહુ પડકારજનક હોય છે. એક તરફ તમારે વૈજ્ઞાનિક તટસ્થતા જાળવવાની, બીજી તરફ કાયદાકીય પ્રક્રિયાની જે વિરોધાભાસી પ્રકૃતિ હોય એની વચ્ચે સંતુલન રાખવાનું.
અને કોર્ટરૂમમાં બીજો એક મોટો મુદ્દો જે હંમેશા ચર્ચામાં રહે છે, આંખે દેખ્યા સાક્ષીની જુબાની, આઈ વિટનેસ ટેસ્ટિમોની. આપણને એમ લાગે કે આપણે જે જોયું એ બરાબર યાદ જ હશે, પણ શું ખરેખર એવું હોય છે?
મોટાભાગે નહીં. એલિઝાબેથ લોફ્ટર્સ જેવા મનોવૈજ્ઞાનિકોએ દાયકાઓ સુધી સંશોધન કરીને બતાવ્યું છે કે આપણી યાદાશ્ત કોઈ વિડીયો રેકોર્ડિંગ જેવી નથી.
અચ્છા.
હા, એ ભૂંસાઈ શકે છે, બદલાઈ શકે છે, અને ખાસ કરીને કોઈના સૂચનોથી કે પછીથી મળેલી કોઈ ખોટી માહિતીથી ખૂબ જલ્દી પ્રભાવિત થઈ શકે છે. એટલે કોઈ સાક્ષી ગમે તેટલા આત્મવિશ્વાસથી જુબાની આપતો હોય તો પણ એની વાત 100% સાચી જ હોય એવું જરૂરી નથી.
આ તો બહુ ગંભીર વાત કહેવાય, ખાસ કરીને જ્યારે કોઈના ભવિષ્યનો સવાલ જોડાયેલો હોય. આ સિવાય મનોવિજ્ઞાનિકો આરોપીની માનસિક સ્થિતિનું પણ મૂલ્યાંકન કરે છે, નહીં? જેમ કે એ ટ્રાયલ માટે સક્ષમ છે કે નહીં.
હા, અને એ પણ કે જ્યારે ગુનો થયો ત્યારે એની માનસિક સ્થિતિ શું હતી. શું એની પાસે મેન્સ રિયા, એટલે કે ગુનો કરવાનો સભાન ઈરાદો, દોષિત મન હતું? પેલો ગાંડપણનો બચાવ, ઇન્સેનિટી ડિફેન્સ જે આપણે સાંભળીએ છીએ, એવા કેસોમાં આ મૂલ્યાંકન ખૂબ જ જટિલ અને નિર્ણાયક બની જાય છે.
અને પેલો લાઈ ડિટેક્ટર, પોલીગ્રાફ ટેસ્ટ, એનું શું? ફિલ્મોમાં તો બહુ બતાવે છે, શું એ ખરેખર ઝૂઠ પકડી શકે છે?
કેન્ટર અને મોટાભાગના વૈજ્ઞાનિકો એના પર બહુ ભરોસો નથી કરતા. જુઓ, પોલીગ્રાફ ખરેખર તો શારીરિક ઉત્તેજના માપે છે, જેમ કે હૃદયના ધબકારા, પરસેવો, શ્વાસની ગતિ. હવે આ ઉત્તેજના તો નર્વસનેસ, ડર કે ગુસ્સાને કારણે પણ વધી શકે છે. જરૂરી નથી કે વ્યક્તિ જૂઠું બોલતી હોય ત્યારે જ આવું થાય, એટલે એની વૈજ્ઞાનિક વિશ્વસનીયતા બહુ ઓછી ગણાય છે.
ઓકે, એટલે પોલીગ્રાફ પાસ કરી લીધો એનો મતલબ એ સત્ય બોલે છે એવું માની ન લેવાય. હવે આવીએ કેન્ટરના મુખ્ય યોગદાન પર, ઇન્વેસ્ટિગેટિવ સાયકોલોજી. તમે કહ્યું કે તે ટોપડાઉન પ્રોફાઇલિંગનો વિકલ્પ છે, જરા સમજાવશો?
ટોપડાઉનમાં કેવું હોય કે તપાસકર્તાઓ પાસે ગુનેગારોના પહેલેથી નક્કી કરેલા અમુક પ્રકારો હોય. દાખલા તરીકે પેલું FBIનું વ્યવસ્થિત અને અવ્યવસ્થિત સિરિયલ કિલરનું મોડલ.
હા.
પછી તેઓ નવા કેસના ગુનેગારને આમાંથી કોઈ એક ખાનામાં ફિટ કરવાની કોશિશ કરે. કેન્ટર કહે છે કે આ રસ્તો બરાબર નથી, શરૂઆત ગુનાના સ્થળે મળેલા પુરાવાથી થવી જોઈએ.
એટલે કે ગુનેગારની ક્રિયાઓથી.
હા, ગુનેગારની ક્રિયાઓનું વિશ્લેષણ કરીને શરૂઆત કરો અને એના પરથી એની લાક્ષણિકતાઓનું અનુમાન કરો. એક R2C, આ થયો બોટમ અપ અભિગમ, ડેટા આધારિત.
A2C સમીકરણ ખરેખર પાયાનું લાગે છે. શું આના આધારે કોઈ ચોક્કસ મોડલ પણ છે?
હા, કેન્ટરે ગુનાના વર્તન અને ગુનેગારની લાક્ષણિકતાઓ વચ્ચે સંબંધ સ્થાપિત કરવા માટે 5 મુખ્ય પરિબળોનું એક મોડેલ આપ્યું છે, 5-ફેક્ટર મોડેલ.
કયા 5 પરિબળો?
પહેલું છે આંતરવ્યક્તિત્વ સુસંગતતા, એટલે કે ગુનેગાર પીડિત સાથે જેવો વ્યવહાર કરે છે કદાચ એવો જ તે રોજિંદા જીવનમાં બીજા લોકો સાથે કરતો હોય. બીજું, સમય અને સ્થળનું મહત્વ. ગુનો ક્યારે અને ક્યાં થયો તે ગુનેગારની જીવનશૈલી કે માનસિકતા વિશે કંઈક કહી શકે. ત્રીજું, ગુનાહિત લાક્ષણિકતાઓ. ગુનામાં વપરાયેલી પદ્ધતિ કે કૌશલ્ય તેના અનુભવ કે વ્યવસાય તરફ ઇશારો કરી શકે. ચોથું, ગુનાહિત કારકિર્દી. ગુનાનો પ્રકાર એના ગુનાહિત ઇતિહાસ વિશે સંકેત આપે. અને પાંચમું, ફોરેન્સિક જાગરૂકતા. જો તે પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરે તો સમજાય કે તેને પોલીસ તપાસનો અનુભવ છે અથવા ડર છે.
આ તો ઘણું વ્યવસ્થિત અને તાર્કિક લાગે છે. આ ઉપરાંત તમે પેલી જીઓગ્રાફિકલ પ્રોફાઇલિંગની વાત કરી હતી રેલવે રેપિસ્ટ કેસના સંદર્ભમાં, એ શું છે બરાબર?
આ કેન્ટરનું બીજું મોટું અને બહુ જ રસપ્રદ યોગદાન છે. એમનો સિદ્ધાંત એ છે કે વ્યક્તિ ક્યાં ગુનો કરે છે એ પણ એના વિશે ઘણું બધું કહી જાય છે.
અચ્છા.
એમની પ્રખ્યાત સર્કલ થિયરી કહે છે કે મોટાભાગના સિરિયલ ગુનેગારો પોતાના ઘર કે કામના સ્થળની આસપાસના એક પરિચિત ભૌગોલિક વિસ્તારમાં જ ગુનાઓ આચરે છે,
એટલે કે કમ્ફર્ટ ઝોનમાં.
હા, કહી શકાય. જો આપણે નકશા પર એના ગુનાના સ્થળોને જોડીએ તો ઘણીવાર એક વર્તુળ જેવું બને છે, અને શક્યતા એ રહે છે કે ગુનેગારનું રહેઠાણ એ વર્તુળની અંદર જ ક્યાંક હોય.
વાહ, આ તો જબરદસ્ત કહેવાય. એટલે પોલીસ આનાથી પોતાનો તપાસનો જે વિસ્તાર છે એને નાનો કરી શકે. બહુ ઉપયોગી થયું હશે આ તો.
ખૂબ જ ઉપયોગી. અને એમણે ગુનેગારોના 2 પ્રકાર પણ પાડ્યા છે આના આધારે, મરાઉડર્સ અને કમ્યુટર્સ.
એ શું છે?
અણીતા વિસ્તારમાં જ ગુના કરે, જ્યારે કમ્યુટર્સ ગુનો કરવા માટે પોતાના રહેઠાણથી દૂર બીજા કોઈ વિસ્તારમાં મુસાફરી કરીને જાય છે.
અચ્છા, એટલે એક ઘર આંગણે રમનાર અને બીજો બહાર જઈને રમનાર.
હા, કંઈક એવું જ. આ માહિતી તપાસની દિશા નક્કી કરવામાં ઘણી મદદ કરે છે.
એટલે ગુનેગારનું ભૂગોળ પણ એના મનોવિજ્ઞાનનો જ એક ભાગ છે. ખૂબ રસપ્રદ. હવે ગુનેગારના મનમાં શું ચાલી રહ્યું છે એની સાયકોલોજી સમજવા માટે કેન્ટર શું કહે છે, એનો ધ્યેય શું છે?
કેન્ટર માને છે કે ગુનાને ખરેખર સમજવો હોય તો ગુનેગાર પોતાના મનમાં જે વાર્તા કે નેરેટિવ રચી રહ્યો છે એને સમજવી જરૂરી છે.
વાર્તા?
હા, એના મતે ગુનાહિત કૃત્યો મોટાભાગે અકારણ કે અર્થહીન નથી હોતા. એ ગુનેગારની દુનિયાને જોવાની જે રીત છે, એની જે જરૂરિયાતો છે, ભલે તે વિકૃત હોય, એને પૂરી કરવાનો એક પ્રયાસ હોય છે.
આ વાર્તા કે નેરેટિવને સમજવા માટે કોઈ સાધન કે મોડલ એમણે આપ્યું છે?
હા, એમણે રેડેક્સ મોડલ વિકસાવ્યું છે. આ ખાસ કરીને જાતીય ગુનાઓ જેવા કેસોમાં ગુનેગારોની વર્તણૂકની જે અલગ અલગ શૈલીઓ હોય છે એને સમજવામાં મદદ કરે છે.
દાખલા તરીકે
શું હિંસાનો ઉપયોગ પીડિત પર કાબૂ મેળવવા માટે એક સાધન તરીકે ઇન્સ્ટ્રુમેન્ટલ થયો છે,
કે પછી ગુસ્સો કે હતાશા વ્યક્ત કરવા માટે એક્સપ્રેસિવ થયો છે. આ ભેદ સમજવાથી ગુનેગારના હેતુનો ખ્યાલ આવે છે.
બરાબર.
એ જ રીતે જુદા જુદા ગુનેગારો જાણે જુદી જુદી ભૂમિકા ભજવતા હોય છે. કોઈ નિયંત્રક હોય, કોઈ બદલો લેનાર હોય વગેરે.
આ સિદ્ધાંતો કોઈ ચોક્કસ ગુનાઓ પર કેવી રીતે લાગુ પડે? જેમ કે આગ લગાડવાના બનાવો.
આગ લગાડવાના કેસમાં આગ ક્યાં લગાડવામાં આવી, કેવી રીતે લગાડવામાં આવી એ બધું મહત્વનું બની જાય છે. શું હેતુ વીમાના પૈસા મેળવવાનો હતો, એટલે કે સાધનાત્મક, કે પછી કોઈ ઇમારત પ્રત્યેનો ગુસ્સો વ્યક્ત કરવાનો હતો, એટલે કે અભિવ્યક્ત. આનાથી ગુનેગારની માનસિકતા સમજાય.
અને આતંકવાદ જેવા જટિલ મુદ્દા પર?
આતંકવાદના કેસમાં કેન્ટર આતંકવાદીઓને ખાલી રાક્ષસ ગણીને નથી બેસી રહેતા. એમને એવા વ્યક્તિઓ તરીકે જુએ છે જેઓ એક શક્તિશાળી જૂથની વાર્તાથી પ્રેરિત હોય છે. આ વાર્તા જ એમને ભયાનક હિંસા કરવા માટે યોગ્ય ઠેરવે છે. એમના મનમાં એમની ક્રિયાઓ સાચી છે.
આ સમજવું જરૂરી છે. હવે ગુનેગાર સિવાય પીડિતો અને સાક્ષીઓ વિશે શું? એમની શું ભૂમિકા છે આ વિજ્ઞાનમાં?
પીડિતની પસંદગી પણ ક્યારેક ગુનેગાર વિશે સંકેત આપી શકે છે. પણ કેન્ટર અહીં બહુ ભારપૂર્વક ચેતવણી આપે છે કે આપણે ક્યારેય પીડિતને દોષિત ન ઠેરવવા જોઈએ, જેને આપણે વિક્ટિમ બ્લેમિંગ કહીએ છીએ.
હા, એ બહુ મહત્વનું છે.
ધ્યાન એ વાત પર હોવું જોઈએ કે ગુનેગારે શા માટે અને કેવી રીતે કોઈ સ્પેસિફિક વ્યક્તિને જ નિશાન બનાવી. હવે સાક્ષીઓની વાત કરીએ તો આપણે આગળ જોયું કે એમની યાદશક્તિની મર્યાદાઓ હોય છે.
હા.
એને ધ્યાનમાં રાખીને કોગ્નિટિવ ઇન્ટરવ્યુ જેવી ખાસ ટેકનિક વિકસાવવામાં આવી છે.
એ શું છે?
એક ખાસ પ્રકારની પૂછપરછ પદ્ધતિ છે. એ સાક્ષીને વધુમાં વધુ અને સચોટ વિગતો યાદ કરવામાં મદદ કરવા માટે ડિઝાઇન કરાઈ છે. જેમ કે એમને ઘટના અલગ ક્રમમાં યાદ કરવાનું કહેવું, અથવા તે સમયની આસપાસની બીજી વિગતો, વાતાવરણ યાદ કરાવવું.
અચ્છા, એટલે એમને મદદ કરવી, દબાણ ન કરવું.
બરાબર. હવે માની લો કે ગુનેગાર પકડાઈ ગયો, કેસ ચાલ્યો અને સજા પણ થઈ ગઈ. શું ત્યાં મનોવિજ્ઞાનની ભૂમિકા પૂરી થઈ જાય?
મને નથી લાગતું.
બિલકુલ નહીં. સજા અને પુનર્વસન રિહેબિલિટેશનમાં પણ મનોવિજ્ઞાનનો બહુ મોટો રોલ છે.
જેમ કે
જોખમ મૂલ્યાંકન, રિસ્ક અસેસમેન્ટ, એટલે કે કોઈ કેદીને જેલમાંથી છોડવામાં આવે તો એ ફરીથી ગુનો કરશે એનું જોખમ કેટલું છે. પહેલા આ માટે મોટે ભાગે ક્લિનિકલ મંતવ્યો પર આધાર રાખવામાં આવતો.
હા.
પણ હવે આંકડાકીય પુરાવા આધારિત, જેને એક્ચ્યુરેરિયલ કહે છે, સાધનો વધુ વિશ્વસનીય ગણાય છે. બીજું, સારવાર કાર્યક્રમો,
એટલે કે રિહેબિલિટેશન પ્રોગ્રામ્સ.
હા. ગુસ્સા પર કાબુ મેળવવાની તાલીમ, એંગર મેનેજમેન્ટ, જાતીય ગુનેગારો માટેની ખાસ સારવાર, નશા મુક્તિ માટે CBT, કોગ્નિટિવ બિહેવિયરલ થેરપી, આ બધા કાર્યક્રમો કેટલા અસરકારક છે એનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. અને એ સારવાર ગુના પાછળના જે મનોવૈજ્ઞાનિક કારણો છે એની સાથે જોડાયેલી હોવી જોઈએ.
સાચી વાત છે. આ તો ખરેખર બહુ જ વિશાળ અને ઊંડું ક્ષેત્ર છે. આટલી બધી ચર્ચા પછી આપણે આમાંથી કયા મુખ્ય સંદેશાઓ કે થીમ્સ તારવી શકીએ? શ્રોતાઓ માટે શું યાદ રાખવા જેવું છે?
મને લાગે છે કે પહેલો અને સૌથી મોટો સંદેશ છે વિજ્ઞાન વિરુદ્ધ તમાશો. કેન્ટરનો આખો પ્રયાસ જ એ છે કે ફોરેન્સિક સાયકોલોજીને પેલી ફિલ્મી, સાહસિક, ચમત્કારિક લાગતી વસ્તુઓથી દૂર લઈ જઈને એક પદ્ધતિસરના પુરાવા આધારિત વિજ્ઞાન તરીકે સ્થાપિત કરવી.
એટલે રોજિંદા જીવનમાં આનો અર્થ એ થયો કે આપણે ગુના વિશે જે કંઈ વાંચીએ કે જોઈએ TV પર, તેના પર થોડું વિવેચનાત્મક રીતે વિચારવું જોઈએ.
બરાબર. બીજો મુદ્દો એ છે કે આ ક્ષેત્ર માત્ર કાયદા માટે નથી, પણ ગુનાનું મનોવિજ્ઞાન છે. એટલે કે એનો રોલ ખાલી પોલીસ કે કોર્ટને મદદ કરવા પૂરતો સીમિત નથી. એનો ધ્યેય એ ગુનાહિત વર્તનના મૂળ કારણો, એની પેટર્ન, એના અર્થને સમજવાનો છે.
ત્રીજું, તમે કહ્યું એમ, એ વિચાર કે ગુનાહિત ક્રિયાઓ પણ અર્થપૂર્ણ વર્તન છે. ગુનાનું સ્થળ ખાલી ભૌતિક પુરાવાનો સ્ત્રોત નથી, પણ ગુનેગારના મનોવિજ્ઞાનને સમજવાની એક ચાવી છે. એની પદ્ધતિ, હિંસાનું સ્તર, પીડિતની પસંદગી, આ બધું એના આંતરિક જગત વિશે કંઈ કહી જાય છે.
ચોક્કસ. અને ચોથો મુદ્દો, જે મને વ્યક્તિગત રીતે બહુ રસપ્રદ લાગે છે, સ્થળનું મહત્વ. ભૂગોળે મનોવિજ્ઞાન છે. વ્યક્તિ ક્યાં ગુનો કરે છે તે એના મનના નકશા સાથે એની દુનિયાની સમજ સાથે ગાઢ રીતે જોડાયેલું છે.
હા, પેલી સર્કલ થિયરી અને મોરોડર્સ વર્સિસ કમ્યુટર્સ વાળી વાત.
હા, આ સમજ આપણા શહેરોમાં ક્રાઇમ મેપિંગ કે નેબરહુડ વોચ જેવી પહેલ માટે બહુ ઉપયોગી થઈ શકે. ક્યાં વધુ સાવચેત રહેવું એ સમજવામાં મદદ મળે.
અને છેલ્લો પાંચમો મુદ્દો,
ઉમા અને એમના કામમાં ઘણા એવા વિચારો છે જે ખરેખર આપણને વિચારતા કરી દે. ચાલો એમાંથી કેટલાક યાદગાર વિચારો પર નજર કરીએ.
હા, એક મુખ્ય વિચાર આ છે જે એમના કામનો સાર કહી શકાય. ઇન્વેસ્ટિગેટિવ સાયકોલોજીનું મુખ્ય કામ ગુનાના સ્થળે ગુનેગારની ક્રિયાઓ એટલે કે તેમણે શું કર્યું અને તેની વ્યક્તિગત લાક્ષણિકતાઓ એટલે કે તેઓ કોણ છે વચ્ચે વૈજ્ઞાનિક રીતે માન્ય સંબંધો સ્થાપિત કરવાનું છે.
એટલે ફરી એ જ વાત, પુરાવા અને વૈજ્ઞાનિક પદ્ધતિ, અનુમાન નહીં.
બરાબર. બીજો એક વિચાર જે મને બહુ મહત્વનો લાગે છે, ગુનેગારો કોઈ અલગ પ્રજાતિ નથી. તેમનું વર્તન ભલે ગમે તેટલું ખરાબ કેમ ન હોય, તે જ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ, વિચાર, લાગણી, ક્રિયાપ્રતિક્રિયામાંથી જ જન્મે છે જે આપણા બધાને આકાર આપે છે. ગુનાને સમજવા માટે આપણે પહેલા તે વ્યક્તિને તેના પોતાના સંદર્ભમાં સમજવી પડે. પ્રયોગમૂલક બોટમ અપ અભિગમ પર ભાર. પહેલાથી બનાવેલા ખાનાઓમાં ગુનેગારોને ફિટ કરવાને બદલે વાસ્તવિક કેસોના ડેટાનું વિશ્લેષણ કરીને ધીરજપૂર્વક પદ્ધતિસર તારણો પર પહોંચવું.
કેન્ટરના પુસ્તકોમાં અને એમના કામમાં ઘણા એવા વિચારો છે જે ખરેખર આપણને વિચારતા કરી દે. ચલો એમાંથી કેટલાક યાદગાર વિચારો પર નજર કરીએ.
હા, એક મુખ્ય વિચાર આ છે જે એમના કામનો સાર કહી શકાય. ઇન્વેસ્ટિગેટિવ સાયકોલોજીનું મુખ્ય કામ ગુનાના સ્થળે ગુનેગારની ક્રિયાઓ, એટલે કે તેમણે શું કર્યું અને તેની વ્યક્તિગત લાક્ષણિકતાઓ, એટલે કે તેઓ કોણ છે, વચ્ચે વૈજ્ઞાનિક રીતે માન્ય સંબંધો સ્થાપિત કરવાનું છે.
એટલે ફરી એ જ વાત, પુરાવા અને વૈજ્ઞાનિક પદ્ધતિ, અનુમાન નહીં.
બરાબર. બીજો એક વિચાર જે મને બહુ મહત્વનો લાગે છે, ગુનેગારો કોઈ અલગ પ્રજાતિ નથી. તેમનું વર્તન ભલે ગમે તેટલું ખરાબ કેમ ન હોય, તે જ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ, વિચાર, લાગણી, ક્રિયાપ્રતિક્રિયામાંથી જ જન્મે છે, જે આપણા બધાને આકાર આપે છે. ગુનાને સમજવા માટે આપણે પહેલાં તે વ્યક્તિને તેના પોતાના સંદર્ભમાં સમજવી પડે.
આ બહુ ઊંડી વાત છે. ગુનેગારને રાક્ષસ કે બીજા ગ્રહનો જીવ ગણવાને બદલે એને માનવ વર્તના દાયરામાં રાખીને સમજવાનો પ્રયાસ.
હા, અને ત્રીજો, પેલો ભૂગોળવાળો વિચાર. વ્યક્તિ ક્યાં ગુના કરે છે તે તેના વિશે એટલું જ કહે છે જેટલું તે કેવી રીતે કરે છે તે કહે છે. તેના ગુનાઓનો ભૂગોળ તેના માનસિક નકશાનું પ્રતિબિંબ છે. તેનું ઘર, તેનું કામ, તેની આરામની જગ્યાઓ અને તેના ડરની જગ્યાઓ.
એટલે સ્થળ માત્ર બેકડ્રોપ નથી, એ વાર્તાનો એક પાત્ર છે, એમ કહી શકાય?
બિલકુલ.
તો આ બધા ઊંડા વિચારો આપણા જેવા સામાન્ય લોકોના રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે, આ જાણકારીનું શું મહત્વ?
મને લાગે છે કે સૌથી પહેલો ફાયદો એ છે કે આપણે વધુ માહિતગાર નાગરિક બની શકીએ. ગુના વિશે મીડિયામાં જે કંઈ આવે છે તેને વધુ સમજદારીથી, વધુ વિવેકબુદ્ધિથી જોઈ શકીએ.
હા, ફિલ્મો અને વાસ્તવિકતા વચ્ચેનું ભેદ પારખી શકીએ.
બરાબર. અને જો ક્યારેક જ્યુરી ડ્યુટી જેવી જવાબદારી આવે તો આંખે દેખ્યા સાક્ષીની જુબાનીનું મૂલ્યાંકન કેવી રીતે કરવું, એની મર્યાદાઓ શું છે, એ વધુ સારી રીતે સમજી શકીએ.
બીજું,
મને લાગે છે કે ન્યાય પ્રણાલીની કામગીરી વિશે વધુ સારી સમજ કેળવાય છે. શા માટે તપાસ આટલી લાંબી ચાલે છે, શા માટે પુરાવા આટલા બધા મહત્વના છે, કોર્ટની કાર્યવાહી કેમ આટલી પદ્ધતિસરની હોય છે વગેરે.
હા, અને જેમ આપણે વાત કરી, વ્યક્તિગત અને સામુદાયિક સુરક્ષા માટે પણ આ જ્ઞાન ઉપયોગી જ છે. એ સમજ કે ગુનેગારો ઘણીવાર પરિચિત વિસ્તારોમાં જ કાર્ય કરે છે તે આપણને વધુ સાવચેત રહેવા પ્રેરે છે, અને નેબરહુડ વોચ જેવી સામુદાયિક પહેલોનું મહત્વ સમજાવે છે.
આ ઉપરાંત જે લોકો કાયદો, પોલીસ, સામાજિક કાર્ય, પત્રકારત્વ કે માનસિક સ્વાસ્થ્ય જેવા ક્ષેત્રોમાં કામ કરે છે તેમના માટે આ એક પ્રકારનો વ્યાવસાયિક વિકાસ પણ છે. એમના કામના મનોવૈજ્ઞાનિક પાસાઓને સમજવામાં મદદ મળે.
અને છેવટે મને લાગે છે કે તે સામાજિક નીતિ પરની આપણી ચર્ચાને વધુ ઊંડાણ અને પરિપક્વતા આપી શકે છે. ગુના નિવારણ, જેલ સુધારણા, પુનર્વસન કાર્યક્રમો, આ બધા વિશે આપણે વધુ માહિતગાર અને વિચારપૂર્વક ચર્ચા કરી શકીએ.
ખૂબ સરસ. આખી ચર્ચા પછી તમારા માટે આમાંથી મુખ્ય શીખ, મુખ્ય ટેકઅવે શું રહ્યો?
મારા માટે મુખ્ય વાત એ છે કે ગુનાહિત વર્તન ભલે આપણને ગમે તેટલું વિચિત્ર કે ભયાનક કેમ ન લાગે, તે આખરે તો માનવ વર્તન જ છે, અને તેને વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને પુરાવાના આધારે સમજી શકાય છે, તેનું વિશ્લેષણ થઈ શકે છે. કેન્ટરે એ બતાવ્યું કે માત્ર અંતર્જ્ઞાન કે ધારણા ઉપર આધાર રાખવાને બદલે ડેટા, પદ્ધતિસરનો અભ્યાસ કેટલું મહત્વનું છે, અને ખાસ કરીને પેલું ભૂગોળ અને મનોવિજ્ઞાન વચ્ચેનું જોડાણ એ ખરેખર અનોખું અને ખૂબ પ્રભાવશાળી છે.
અને મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે ફોરેન્સિક સાયકોલોજીની વાસ્તવિક દુનિયા ફિલ્મો અને ટીવી સિરિયલો કરતાં ઘણી વધુ જટિલ છે, વધુ વૈજ્ઞાનિક છે, અને કદાચ એટલે જ વધુ રસપ્રદ પણ છે. તે માત્ર ગુનેગારની પ્રોફાઇલ બનાવવાથી ઘણું આગળ છે, ન્યાય પ્રણાલીના લગભગ દરેક પાસાને સ્પર્શે છે. ડેવિડ કોન્ટરનું કામ આપણને ગુના અને માનવ વર્તનને એક નવી, વધુ સૂક્ષ્મ દ્રષ્ટિથી જોવાનું શીખવે છે.
હા,
અને એક અંતિમ વિચાર જે મારા મનમાં આવે છે તે એ છે કે જો ગુનાહિત વર્તણૂક પણ માનવ વર્તણૂકના નિયમોને અનુસરે છે, જો એને વૈજ્ઞાનિક રીતે સમજી શકાય છે, તો શું તેને બદલવાની તેને સુધારવાની શક્યતાઓ પણ એટલી જ રહેલી છે. કદાચ આ જ ફોરેન્સિક સાયકોલોજીનો સૌથી મોટો અને આશાસ્પદ પડકાર છે. આ દિશામાં વિચારવું રહ્યું.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.